એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠિ, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર, આજે આપણે એક એવા જર્મન ફિલોસોફરની વાત કરવાના છીએ જેમણે પશ્ચિમી વિચારધારા પર એમ કહી શકાય કે ભૂકંપ લાવી દીધો, ફ્રેડરિક નીચ્શે.
હા, 1844થી 1900 સુધીનો એમનો જીવનકાળ, અને એમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત અને, સાચું કહું તો, ઘણા માટે વિવાદાસ્પદ પણ છે.
બિલકુલ, તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે નીચેના મુખ્ય વિચારો શું હતા, એમનું જીવન કેવું રહ્યું અને આજે પણ એ શા માટે મહત્વના છે.
ચોક્કસ, શરૂઆત કરીએ એમના સમયના માહોલથી, એટલે 19મી સદીનું યુરોપ.
હમ,
કેવો સમય હતો એ?
જો એ સમયે જબરદસ્ત ફેરફારોનો હતો. એક તરફ સદીઓ જૂની ધાર્મિક સત્તા, પેલી ચર્ચની પકડ, એ ઢીલી પડી રહી હતી,
એટલે લોકોનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો હતો.
હા, અને બીજી બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું હતું. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આવ્યો, ભૌતિકવાદનો ઉદય થયો. આ બધાએ પરંપરાગત માન્યતાઓને સીધો પડકાર ફેંક્યો, અને જર્મનીનું એકીકરણ, ઔદ્યોગિક ક્રાંતિ, એ બધું પણ ચાલી રહ્યું હતું, ખરું ને?
બરાબર, એટલે સમાજમાં એક જાતનો તણાવ હતો જૂના મૂલ્યો અને આ નવા બિનસાંપ્રદાયિક વિચારો વચ્ચે. શરૂઆતમાં નીત્સે પર શોપનહવરના નિરાશાવાદનો પ્રભાવ હતો, અને સંગીતકાર વેગનરનો પણ પછીથી એ બંનેથી અલગ અલગ થઈ ગયા.
એમના શરૂઆતના જીવન વિશે કંઈક વાત કરીએ. પાદરીના પરિવારમાંથી આવતા હતા ને?
હા, લ્યુથરન પાદરીના દીકરા, પણ પિતા નાની ઉંમરે જ ગુજરી ગયેલા, એટલે એમનો ઉછેર મુખ્યત્વે ઘરમાં સ્ત્રીઓ દ્વારા થયો, માતા, બહેન, દાદી.
અચ્છા, અને ભણવામાં કેવા હતા?
એકદમ તેજસ્વી, ખાસ કરીને ભાષાઓમાં, શાસ્ત્રીય ભાષાશાસ્ત્રમાં એમનો બહુ રસ હતો. પણ પછી પેલું શોપનહોવરનું પુસ્તક વાંચ્યું, ધ વર્લ્ડ એઝ વિલ એન્ડ રિપ્રેઝન્ટેશન,
અને એનાથી ફિલોસોફી તરફ વળ્યા.
હા, અને એટલા પ્રભાવિત થયા કે ફિલોસોફીમાં ઊંડા ઉતર્યા. અને કમાલની વાત તો એ છે કે ફક્ત 24 વર્ષની ઉંમરે એમને બાઝેલ યુનિવર્સિટીમાં પ્રોફેસરશિપ મળી ગઈ.
24 વર્ષે? અવિશ્વસનીય.
ખરેખર, પછી એમની પહેલી મહત્વની બુક આવી, ધ બર્થ ઓફ ટ્રેજેડી, 1872માં.
હા, એમાં ગ્રીક સંસ્કૃતિની વાત છે ને, પેલું એપોલોનિયન અને ડાયોનિસિયન.
બરાબર, એપોલો એટલે વ્યવસ્થા, તર્ક, સુંદરતા, અને ડાયોનિસિસ એટલે અંધાધૂંધી, જુસ્સો, નશો. નીચે કહે છે કે આ બંને તત્વો વચ્ચેનો જે તણાવ અને સંતુલન છે, એમાંથી જ મહાન ટ્રેજેડી અને કળા જન્મે છે.
રસપ્રદ, પણ પછી એમના વિચારો બદલાયા નહીં હ્યુમન ઓલ ટુ હ્યુમનમાં?
હા, 1878માં આવેલી એ બુકથી એ શોપનહોવર અને વેગનરના પ્રભાવમાંથી બહાર નીકળ્યા, વધુ વૈજ્ઞાનિક, વધુ સંદેહવાદી બન્યા.
અને પછી 1882માં આવી પેલી ધમાકેદાર ઘોષણા, ધ ગે સાયન્સ પુસ્તકમાં, ઈશ્વર મૃત્યુ પામ્યો છે. આ વાક્ય આજે પણ કેટલું ચર્ચાય છે.
હા, અને એટલું જ ગેરસમજ પણ પામે છે. નીચે અહીં કોઈ ભગવાનના ભૌતિક મૃત્યુની વાત નથી કરી રહ્યા.
તો શું કહેવા માંગતા હતા?
એમનું નિદાન હતું યુરોપિયન સંસ્કૃતિનું, કે ભાઈ, ઈશ્વર પર આધારિત જે નૈતિકતા હતી, જે અર્થ આપતી હતી જીવનને, એનો પાયો હવે રહ્યો નથી. વિજ્ઞાન, તર્કવાદ, એના કારણે ઈશ્વર હવે સંસ્કૃતિના કેન્દ્રમાં નથી.
એટલે આ કોઈ ખુશીની વાત નહોતી, પણ એક વાસ્તવિકતાનું બયાન હતું.
બિલકુલ, એક નિદાન. અને એમને દેખાતું હતું કે આનાથી એક મોટો ખાલીભો સર્જાશે, શૂન્યવાદ, નિહિલિઝમ જેને કહેવાય.
અર્થહીનતાનો ખાલીપો.
હા, અને પછી સવાલ એ કે હવે માનવતા આનો સામનો કઈ રીતે કરશે, નવા મૂલ્યો ક્યાંથી લાવશે? આ જ પુસ્તકમાં એમણે શાશ્વત પુનરાવર્તનનો વિચાર પણ મૂક્યો.
એ તો બહુ ભારે વિચાર છે કે આપણું જીવન એની એ જ રીતે, એની દરેક સારી નરસી ક્ષણ સાથે અનંત કાળ સુધી રિપીટ થતું રહેશે.
બરાબર, એક કસોટી છે આ. શું તમે તમારી જિંદગીને એટલો પ્રેમ કરો છો, એને એટલી પૂરેપૂરી સ્વીકારો છો, એની દરેક પીડા, દરેક આનંદ, દરેક ભૂલ સાથે, કે તમે એને અનંત કાળ સુધી ફરી જીવવા તૈયાર થાવ?
વાહ, આ તો જીવનને સંપૂર્ણપણે હા કહેવાની વાત થઈ.
એકદમ, અને પછી આવ્યું એમનું કદાચ સૌથી પ્રખ્યાત પુસ્તક, ધ સ્પોક ઝરથુષ્ટ્ર, કાવ્યાત્મક શૈલીમાં લખાયેલું.
હા, જેમાં પેલો ઓબરમેન્શ એટલે કે અતિમાનવનો વિચાર છે.
હા, ઉબરમેન્શ, અને સત્તાની ઈચ્છા, વિલ ટુ પાવર પણ. ઉબરમેન્શ એટલે કોઈ સુપરમેન નહીં.
ના ના, એ તો ખ્યાલ છે. પણ એવી વ્યક્તિ જે પરંપરાગત નૈતિકતા, ટોળાની માનસિકતાથી ઉપર ઉઠે
અને પોતાના મૂલ્યો પોતે ઘડે, પોતાની રીતે જીવન જીવે અને સત્તાની ઈચ્છા, એના વિશે પણ બહુ ગેરસમજ છે.
હા, લોકો એને ખાલી રાજકીય સત્તા કે બીજા પર વર્ચસ્વ જમાવવાની વૃત્તિ સમજી લે છે,
જ્યારે નિશ્ચય માટે એ જીવનની મૂળભૂત શક્તિ હતી, એટલે વૃદ્ધિ પામવાની, પોતાની જાતને વિસ્તારવાની, કંઈક નવું સર્જન કરવાની એક આંતરિક પ્રેરણા.
સમજાયું. પછી એમણે નૈતિકતા પર પણ ઊંડું કામ કર્યું, બિયોન્ડ ગુડ એન્ડ ઇવિલ અને ઓન ધ જીનિયોલોજી ઓફ મોરેલ્સમાં.
હા, એમાં એમણે પરંપરાગત નૈતિકતાના મૂળ તપાસ્યા અને પેલો વિવાદાસ્પદ ભેદ પાડ્યો માસ્ટર મોરાયાલિટી અને સ્લેવ મોરાયાલિટી વચ્ચે.
એ શું છે, જરા સમજાવશો?
માસ્ટર મોરાયાલિટી જે શક્તિશાળી સ્વાભિમાની લોકોની નૈતિકતા છે, જે શક્તિ, સ્વાસ્થ્ય, મહત્વાકાંક્ષાને મૂલ્ય આપે છે, અને સ્લેવ મોરાલિટી જે નબળા દબાયેલા લોકોમાંથી જન્મે છે, એમના રોષમાંથી.
એટલે એ દયા, નમ્રતા, સહાનુભૂતિને ગુણ ગણે છે.
હા, નિશ્ચયના મતે આ સ્લેવ મોરાલિકી શક્તિશાળીઓ સામે નબળાઓનું હથિયાર બની ગયું, જેણે પશ્ચિમી સંસ્કૃતિના મૂલ્યોને ઘડ્યા. આ બહુ જટિલ અને ફરી કહું તો વિવાદાસ્પદ વિશ્લેષણ છે.
ખરેખર. પણ આ બધા ક્રાંતિકારી વિચારો આપનાર નિશ્ચયનું પોતાનું જીવન કેટલું સંઘર્ષમય રહ્યું.
બહુ જ. સતત બીમારી રહેતી, માઇગ્રેન, આંખોની તકલીફ, એના કારણે ફક્ત 35 વર્ષની ઉંમરે પ્રોફેસર પદેથી નિવૃત્તિ લેવી પડી.
પણ કહેવાય છે કે એ પછીનો દાયકો એમના માટે સૌથી વધુ ફળદાયી રહ્યો.
હા, 1879 થી 1889 સુધી એ ભટકતા રહ્યા યુરોપમાં જુદી જુદી જગ્યાએ અને લખતા રહ્યા. આ દાયકામાં જેમના મોટાભાગના મહત્વના પુસ્તકો લખાયા.
પણ પછી 1889માં તુરિનમાં શું થયું? એમનું માનસિક સ્વાસ્થ્ય?
હા, એ સંપૂર્ણપણે ભાંગી પડ્યું. એ પછીના 11 વર્ષ એમણે માનસિક અંધકારમાં પહેલા માતા અને પછી બહેન એલિઝાબેથની દેખરેખમાં વિતાવ્યા. 1900માં એમનું અવસાન થયું.
બહુ દુઃખદ અંત. અને એમના મૃત્યુ પછી એમની બહેને એમના લખાણો સાથે શું કર્યું?
એલિઝાબેથે એમના કેટલાક લખાણોનું સંપાદન એવી રીતે કર્યું અને કેટલાક અપ્રકાશિત નોટ્સને ભેગા કરીને ધ વિલ ટુ પાવર નામે છાપ્યા, જેથી એ નાઝી વિચારધારાને બંધ બેસતા લાગે.
ઓ, જ્યારે નિચ્છે પોતે તો રાષ્ટ્રવાદ અને યહૂદી વિરોધીવાદના સખત વિરોધી હતા.
બરાબર. આના કારણે નિચ્છેની છબી લાંબા સમય સુધી ખરડાયેલી રહી. પણ પછી 20મી સદીના વિચારકોએ એમના કામનું પુનઃમૂલ્યાંકન કર્યું.
જેમ કે અસ્તિત્વવાદીઓ, સાર્ત્ર, કામુ.
હા, એમના પર નિચ્છેનો ઊંડો પ્રભાવ છે. ઈશ્વરના મૃત્યુ પછી વ્યક્તિની સ્વતંત્રતા અને જવાબદારીનો વિચાર. પછી ફૂકો જેવા ઉત્તર સંરચનાવાદીઓ, મનોવિજ્ઞાનમાં ફ્રોઇડ, યુંગ, ઘણા પર એમનો પ્રભાવ દેખાય છે.
એમના કેટલાક ક્વોટ્સ તો આજે પણ બહુ પ્રખ્યાત છે. પેલું, જે મને મારી શકતું નથી તે મને વધુ મજબૂત બનાવે છે.
હા, સંઘર્ષમાંથી શક્તિ મેળવવાની વાત. અને બીજું, જેની પાસે જીવવાનું શા માટે છે તે લગભગ કોઈ પણ કેવી રીતે સહન કરી શકે છે. જીવનમાં હેતુનું મહત્વ.
એકદમ સચોટ. કોઈ ઓછી જાણીતી વાત એમના વિશે?
ઘણાને ખબર નથી કે નિત્સે એક સારા પિયાનો વાદક અને સંગીતકાર પણ હતા, અને તેઓ નૃત્યને બહુ મહત્વ આપતા, જીવનના સ્વીકાર માટે એક રૂપક તરીકે જોતા, ઘણીવાર ચાલતા ચાલતા જ વિચારતાને લખતા.
તો સારાંશમાં કહીએ તો, નીચે એક એવા પડકારરૂપ વિચારક હતા જેમણે નૈતિકતા, સત્ય, ધર્મ જેવા પાયાના ખ્યાલો પર જ સવાલ ઉઠાવ્યા.
બરાબર. એમણે ઈશ્વરના મૃત્યુ દ્વારા આધુનિક જગતના આધ્યાત્મિક ખાલીપાનું નિદાન કર્યું અને આપણને નવા મૂલ્યો જાતે ઘડવાનો પડકાર આપ્યો. કોઈ તૈયાર જવાબ નહીં, પણ સવાલોનો પહાડ ખડો કર્યો.
અને એટલે જ કદાચ એ આજે પણ એટલા સુસંગત છે.
હા, અને અંતે આપણે એ જ વિચાર સાથે છૂટા પડીએ જે નીચે આપણને પૂછ્યો છે. આ ઈશ્વરવિહીન, બિન સાંપ્રદાયિક દુનિયામાં જ્યાં પરંપરાગત માર્ગદર્શન નથી, ત્યાં આપણે અર્થ અને મૂલ્ય કેવી રીતે શોધી શકીએ, કેવી રીતે જાતે બનાવી શકીએ?
પૂર્વ નિર્ધારિત હેતુ વગર પૂરી પ્રામાણિકતાથી જીવવું એટલે શું? આ પ્રશ્નો પર વિચાર કરવા જેવો છે. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.